એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં.
જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ જ્હોન સ્ટુઅર્ટ મિલ વિશે. એમ કહી શકાય કે 19મી સદીના બ્રિટનના એક એવા વિચારક જેમણે સ્વતંત્રતા, ઉપયોગિતા અને સમાજ વિશેની આપણી સમજ પર ઘણી ઊંડી છાપ છોડી છે.
હા, બરાબર. એમનું નામ આવે એટલે તરત જ ઉદાર મતવાદ કે પછી વ્યક્તિગત સ્વતંત્રતા જેવા શબ્દો મનમાં આવે જ.
બિલકુલ. અને એ માત્ર શું કહેવાય, પુસ્તકોના શબ્દો નથી રહ્યા.
ના ના, મિલના વિચારો આજે પણ એટલા જ સુસંગત છે, ખરું ને? એ એવા સમયમાં જીવ્યા જ્યારે આખું યુરોપ અને ખાસ કરીને બ્રિટન ઔદ્યોગિક ક્રાંતિ અને મોટા સામાજિક ફેરફારોમાંથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે એમણે કેટલાક પાયાના સવાલો પૂછ્યા. ભાઈ, વ્યક્તિની આઝાદી કેટલી, સમાજનું ખરું હિત શેમાં છે, અને આ બંને વચ્ચે પેલું સંતુલન એ કેવી રીતે લાવવું?
તો ચલો શરૂઆત ત્યાંથી જ કરીએ. એ સમયનો માહોલ કેવો હતો? વિક્ટોરિયન યુગ હતો, લોકશાહી માટેની લડતો ચાલતી હતી, સ્ત્રીઓના અધિકાર માટે અવાજ ઉઠી રહ્યો હતો. આ બધું એમના વિચારો પર કેવી રીતે અસર કરતું હશે?
જુઓ, એ સમય ખરેખર ઉથલપાથલ નહોતો. એક તરફ નવી ફેક્ટરીઓ, નવા શહેરો બની રહ્યા હતા, એટલે સમાજનું આખું માળખું બદલાઈ રહ્યું હતું. બીજી તરફ પેલી ફ્રાન્સની ક્રાંતિના વિચારોની અસર હતી, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા.
અને બૌદ્ધિક રીતે ફિલોસોફીમાં શું ચાલી રહ્યું હતું?
મુખ્યત્વે બે વિચારધારાઓ હતી. એક તો બ્રિટિશ અનુભવવાદ, એટલે કે આપણું જ્ઞાન અનુભવમાંથી આવે, ઇન્દ્રિયો દ્વારા. અને બીજું ઉપયોગિતાવાદ, જેનો મુખ્ય વિચાર સાદી ભાષામાં વધારેમાં વધારે લોકોનું વધારેમાં વધારે સુખ.
અચ્છા. અને મિલના પિતા જેમ્સ મિલ અને જેરેમી બેન્થેમ, એ તો આ ઉપયોગિતાવાદના મોટા પ્રચારક હતા, નહીં?
હા, બિલકુલ. એટલે મિલને આ વિચાર તો એમ કહીએ કે ઘરમાંથી જ મળ્યો, વારસામાં. પણ એમણે એને આંધળો સ્વીકારી ન લીધો, એની સામે સવાલ ઉઠાવ્યા, એને સુધાર્યો. પણ એ વાત પર પછી આવીએ. પહેલા એમના શિક્ષણની વાત. એ ખરેખર અસાધારણ હતી.
મેં સાંભળ્યું છે કે એમને ક્યારેય સ્કૂલમાં નથી મોકલ્યા. આ વાત સાચી?
એકદમ સાચી વાત. એમના પિતા જેમ્સ મિલ પોતે જ એમને ભણાવતા. અને ભણાવતા એટલે શું, જાણે એક પ્રોજેક્ટ ચાલતો હોય. અત્યંત કડક શિસ્ત. તમને જાણીને નવાઈ લાગશે, 3 વર્ષની ઉંમરે ગ્રીક ભાષા શીખવાનું શરૂ કર્યું.
3 વર્ષે ગ્રીક?
હા. અને 8 વર્ષના થયા ત્યાં સુધીમાં લેટિન. 12 વર્ષની ઉંમરે તો તર્કશાસ્ત્ર, ઇતિહાસ, રાજકીય અર્થતંત્ર, આ બધામાં એ ખાસ્સા ઊંડા ઉતરી ગયેલા. જાણે નાનપણથી જ એક વિચારક બનાવવાની ફેક્ટરી ચાલતી હતી.
પણ આટલું બધું દબાણ, એની કોઈ એમ કે માનસિક અસર નહીં થઈ હોય? શું ફક્ત બુદ્ધિનો વિકાસ જ પૂરતો છે?
તમે સાચો સવાલ પૂછ્યો. અને આ જ સવાલ ખુદ મિલને થયો જ્યારે એ 20 વર્ષના થયા. એમને એક ઊંડી માનસિક કટોકટીનો અનુભવ થયો, જેને એ મેન્ટલ ક્રાઇસિસ કહે છે.
ઓહ, એવું તો શું થયું?
એમને થયું કે આટલું બધું ભણ્યો, ઉપયોગિતાવાદના સિદ્ધાંતો ગોખી કાઢ્યા, પણ ધારો કે એ બધા લક્ષ્યો હું હાંસલ કરી લઉં, સમાજનું મહત્તમ ભલું કરી દઉં, તો શું મને ખરેખર ખુશી મળશે? એમને લાગ્યું કે એમના જીવનમાંથી લાગણી, ભાવના, સૌંદર્ય આ બધું જાણે નીકળી ગયું છે, બધું શુષ્ક તર્ક જેવું.
આ તો ખરેખર મોટો વળાંક કહેવાય એમના જીવનમાં. આમાંથી બહાર કેવી રીતે આવ્યા પછી?
એમને મદદ મળી કવિતામાંથી, ખાસ કરીને વિલિયમ વર્ડ્સવર્થ જેવા કવિઓની કવિતામાંથી. એનાથી એમને સમજાયું કે જીવનમાં તર્કની સાથે સાથે ભાવનાઓ, આંતરિક શાંતિ, સૌંદર્યની કદર, આ બધું પણ એટલું જ જરૂરી છે. અને આ અનુભવે એમના પછીના વિચારોને, ખાસ કરીને ઉપયોગિતાવાદની એમની સમજને ખૂબ પ્રભાવિત કરી, એને વધુ માનવીય બનાવી, એમ કહી શકાય.
અને પછી એમના જીવનમાં પ્રવેશ થયો હેરિયટ ટેલરનો, જેમનો ઉલ્લેખ તમે હમણાં કર્યો. કહેવાય છે કે એમના વિચારો પર હેરિયટનો પ્રભાવ ખૂબ જ ઊંડો હતો.
ચોક્કસપણે. હેરિયટ ટેલર મિલ માટે માત્ર પત્ની નહોતા, એ એમના સૌથી નજીકના મિત્ર અને બૌદ્ધિક ભાગીદાર હતા. એમનો સંબંધ 20 વર્ષથી પણ વધુ ચાલ્યો, પહેલા મિત્ર તરીકે અને પછી હેરિયટના પતિના અવસાન બાદ એમણે લગ્ન કર્યા.
પણ એ સમયના વિક્ટોરિયન સમાજમાં આ સંબંધ સ્વીકાર્ય હતો?
બિલકુલ નહીં. એ ખૂબ જ વિવાદાસ્પદ ગણાતો, પણ મિલ માટે હેરિયટનું મહત્વ એટલું હતું કે એમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે એમના ઘણા પુસ્તકો, ખાસ કરીને ઓન લિબર્ટી અને સ્ત્રીઓના અધિકાર પરનું પુસ્તક ધ સબ્જેક્શન ઓફ વિમેન, એ હેરિયટના વિચારો વિના શક્ય નહોતા. જો કે ઇતિહાસકારોમાં એ ચર્ચા રહે છે કે હેરિયટનું ખરેખર કેટલું યોગદાન હતું, પણ મિલ પોતે એમને શ્રેય આપે છે.
એમના વ્યવસાયિક જીવન તરફ જોઈએ તો એ ફિલોસોફર તો હતા જ, પણ સાથે સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં મોટા અધિકારી હતા અને પછી તો સાંસદ પણ બન્યા. આ બેવડી ભૂમિકા કેવી રીતે નિભાવી હશે?
હા, એ લગભગ 35 વર્ષ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં રહ્યા. આ નોકરીથી એમને આર્થિક સુરક્ષા મળી અને લખવા વિચારવા માટે સમય પણ. પણ એ જ સમયે ભારત પર બ્રિટિશ શાસનના એક ભાગ પણ હતા અને એની અસર એમના અમુક લખાણોમાં દેખાય છે, જેના પર ટીકા પણ થાય છે.
અને સાંસદ તરીકે?
સાંસદ તરીકે એમણે મહિલાઓને મત આપવાનો અધિકાર મળે, કામદારોના હક મળે, આયર્લેન્ડમાં જમીન સુધારા થાય, આવા મુદ્દા ઉઠાવ્યા. અને એક મજાની વાત કહું?
હા, કોને?
જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે એમણે પ્રચાર પાછળ એક પૈસો પણ ખર્ચવાની કે ભાષણો આપવાની ના પાડી દીધી હતી, છતાંય જીતી ગયા.
અરે વાહ, આ તો અનોખી વાત કહેવાય. ચાલો હવે એમના મુખ્ય વિચારો અને પુસ્તકો પર આવીએ. કોઈને જો મિલને સમજવા હોય તો કયા પુસ્તકથી શરૂ કરવું જોઈએ? પેલું ઓન લિબર્ટી?
હા, ઓન લિબર્ટી 1859 એમનું સૌથી જાણીતું અને કદાચ સૌથી મહત્વનું પુસ્તક છે. એનો મુખ્ય વિચાર છે હાનિ સિદ્ધાંત, એટલે કે હાર્મ પ્રિન્સિપલ.
હાનિ સિદ્ધાંત એટલે શું? જરા સરળ શબ્દોમાં સમજાવશો.
કામમાં, એના વિચારોમાં, એના બોલવામાં ત્યાં સુધી દખલ ના કરવી જોઈએ જ્યાં સુધી એનાથી કોઈ બીજાને સીધો નુકસાન એટલે કે હાનિ ન થતી હોય.
અચ્છા, એટલે કે જ્યાં સુધી હું કોઈ બીજાને નડતો નથી ત્યાં સુધી હું મારી મરજી મુજબ જીવવા સ્વતંત્ર છું. પેલું ઉદાહરણ છે ને કે તમે હવામાં મુઠ્ઠી વીંઝી શકો, પણ જ્યાં બીજાનું નાક શરૂ થાય ત્યાં તમારી સ્વતંત્રતા પૂરી.
બરાબર એ જ વાત. અને મિલે માત્ર શારીરિક નુકસાનની વાત નથી કરી, એમને તો કહ્યું કે કોઈના વિચારને દબાવી દેવો એ પણ એક પ્રકારની હાનિ છે, કારણ કે સાચો વિચાર ક્યારેક જુદા જુદા મંતવ્યો ટકરાય એમાંથી જ નીકળે છે. એમનો એક વાક્ય બહુ સરસ છે આ સંદર્ભમાં, કે કોઈ પણ વિષયની પૂરી જાણકારી મેળવવી હોય તો દરેક પ્રકારના મત ધરાવતા લોકો એના વિશે શું કહે છે એ સાંભળવું જ પડે. આ ખુલ્લી ચર્ચાની, અસંમતિના અધિકારની જબરદસ્ત હિમાયત છે.
પણ હાનિ શબ્દ થોડો અઘરો નથી? કોને હાનિ કહેવાય? શું કોઈને માનસિક તકલીફ આપવી એ હાનિ છે? પર્યાવરણને નુકસાન કરવું એ? આ સિદ્ધાંતને વ્યવહારમાં લાગુ કરવો કેટલો સહેલો છે?
સાચી વાત છે, અને એ જ આ સિદ્ધાંતની એક મુખ્ય ટીકા પણ છે. હાનિની વ્યાખ્યા સ્પષ્ટ કરવી મુશ્કેલ છે અને કયું કામ ફક્ત પોતાને લગતું છે અને કયું બીજાને લગતું, આજના જટિલ સમાજમાં આ ભેદ પાડવો અઘરો છે. પણ તેમ છતાં વ્યક્તિની આઝાદીની હદ ક્યાં સુધી હોવી જોઈએ એ નક્કી કરવા માટે આ એક બહુ જ મજબૂત વૈચારિક પાયો પૂરો પાડે છે.
હવે વાત કરીએ યુટિલિટેરિયનિઝમ. 1863ની મિલે એમના ગુરુ જેવા બેન્થમના મહત્તમ લોકોનું મહત્તમ સુખના વિચારમાં શું ફેરફાર કર્યો?
મિલે જોયું કે બેન્થમનો જે ઉપયોગિતાવાદ હતો એ ફક્ત સુખના જથ્થા પર ધ્યાન આપતો હતો, એની ગુણવત્તા પર નહીં. એટલે કે કેટલું સુખ મળ્યું એ જ મહત્વનું હતું.
અચ્છા,
મિલે કહ્યું, ના ભાઈ, બધા સુખ કંઈ સરખા ના હોય. પુસ્તક વાંચવાનો આનંદ અને ફક્ત પેટ ભરીને ખાવાનો આનંદ, આ બંને સુખ છે, પણ એની ગુણવત્તા અલગ છે. બૌદ્ધિક, નૈતિક, ભાવનાત્મક સુખ એ શારીરિક સુખ કરતા ઊંચા પ્રકારના છે.
પેલું એમનું પ્રખ્યાત વાક્ય આના પર જ છે ને?
હા, એ જ, કે એક સંતોષ પામેલા ડુક્કર કરતા અસંતોષી મનુષ્ય હોવું વધુ સારું છે અને એક સંતોષ પામેલા મૂર્ખ કરતા અસંતોષી સોક્રેટીઝ હોવું વધુ સારું છે.
વાહ, એટલે કે સુખની ગુણવત્તા મહત્વની છે. ફક્ત સુખી થવા કરતા કેવી રીતે સુખી થવું એ વધુ મહત્વનું છે. આ તો આખી વાતને નવો અર્થ આપે છે.
બિલકુલ, એમણે માનવ ગરિમા, બુદ્ધિનો વિકાસ, આ બધાને સુખની વ્યાખ્યામાં કેન્દ્રમાં મૂક્યા. આનાથી ઉપયોગિતાવાદ થોડો વધુ સ્વીકાર્ય બન્યો. જો કે અહીં પણ પેલો સવાલ તો ઊભો જ રહે છે.
કયો સવાલ?
કે શું ક્યારેક આ ઊંચા સુખના નામે વ્યક્તિની સ્વતંત્રતા પર કાપ મૂકી શકાય? શું બહુમતીના ઊંચા સુખ માટે લઘુમતીના અધિકારો જતા કરી શકાય? આ એક તણાવ મિલના વિચારોમાં રહેલો છે.
સમજી ગઈ. અને ત્રીજું મહત્વનું પુસ્તક ધ સબ્જેક્શન ઓફ વુમેન 1869, જે કહેવાય છે કે એમણે હેરિયટ સાથે મળીને લખ્યું હતું, એ તો એ સમય પ્રમાણે બહુ જ ક્રાંતિકારી ગણાય ને?
અત્યંત ક્રાંતિકારી. એ જમાનો વિચારો જ્યારે સ્ત્રીઓને કાયદાકીય રીતે, સામાજિક રીતે પુરુષોની નીચે ગણવામાં આવતી, એમને મિલકતનો હક નહીં, મત આપવાનો હક નહીં, શિક્ષણની સમાન તક નહીં, ત્યારે મિલે તર્કબદ્ધ દલીલો કરી કે આ સ્થિતિ કુદરતી નથી પણ સમાજે બનાવેલી છે, અને એ અન્યાયી છે અને સમાજની પ્રગતિને રોકે છે. એમણે સ્ત્રી પુરુષ સમાનતાની જોરદાર હિમાયત કરી, શિક્ષણમાં, નોકરીમાં, રાજકારણમાં, બધે જ. આ પુસ્તક આધુનિક નારીવાદનો પાયો નાખનારા ગ્રંથોમાંનું એક ગણાય છે.
તો મિલના મુખ્ય વિચારોને ટૂંકમાં કહીએ તો વ્યક્તિગત સ્વતંત્રતા, પણ બીજાને નુકસાન ન થાય એ શરતે, ઉપયોગિતાવાદ, પણ સુખની ગુણવત્તા પર ભાર મૂકતો, અને સ્ત્રી પુરુષ સમાનતા. આજના સમયમાં આ વિચારો કેટલા પ્રસ્તુત છે?
આજે પણ તમે જુઓ, આ બધા જ મુદ્દાઓ ચર્ચામાં છે. ઓન લિબર્ટીના સિદ્ધાંતો વગર તમે ઇન્ટરનેટ પર શું બોલી શકાય, શું નહીં, એની ચર્ચા જ કરી ન શકો. અભિવ્યક્તિની સ્વતંત્રતા, પ્રાઇવસીના અધિકારો, આ બધાની ચર્ચા મિલના વિચારોની આસપાસ જ ફરે છે.
અને ઉપયોગિતાવાદ?
સરકાર જ્યારે કોઈ પોલિસી બનાવે, ધારો કે હેલ્થકેરની કે પર્યાવરણના નિયમોની, ત્યારે એ વિચારવું પડે છે કે કઈ નીતિથી સમાજનું મહત્તમ ભલું થશે. એમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગિતાવાદી વિચાર રહેલો છે, અને લિંગ સમાનતાની લડાઈ તો હજુ ચાલુ જ છે, એમાં મિલના વિચારો આજે પણ માર્ગદર્શક બને છે.
શું મિલ પોતે એમના વિચારો સાથે હંમેશા સુસંગત હતા? ઘણીવાર એવી ટીકા થાય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં એમનું કામ અને જેમને એ અસંસ્કારી ગણતા હતા એ લોકો પ્રત્યેનું એમનું વલણ થોડું એમ કે પિતૃવાદી હતું, એટલે કે અમે તમારા ભલા માટે રાજ કરીએ છીએ એવું.
હા, આ એક બહુ જ અગત્યનો મુદ્દો છે અને મિલની ટીકાનું એક મોટું કારણ પણ છે. એમના કેટલાક લખાણોમાં, ખાસ કરીને વસાહતોના સંદર્ભમાં, એવું લાગે છે કે તેઓ યુરોપ સિવાયના સમાજોને સ્વશાસન માટે હજુ તૈયાર નથી એમ માનતા હતા.
જે એમના સ્વતંત્રતાના સિદ્ધાંત સાથે બંધબેસતું નથી લાગતું.
બરાબર, આ એક વિરોધાભાસ દેખાય છે. એ બતાવે છે કે ગમે તેટલા મોટા વિચારક હોય, એ પણ પોતાના સમયના પૂર્વગ્રહો અને મર્યાદાઓથી ક્યારેક સંપૂર્ણપણે મુક્ત નથી હોતા.
અને સ્ત્રી અધિકારોની વાત કરતી વખતે પણ ક્યારેક એ પરંપરાગત વિચારોમાં સપડાઈ જતા હતા એવું કહેવાય છે.
હા, અમુક વિવેચકોનું કહેવું છે કે સમાનતાની હિમાયત કરતી વખતે પણ તેઓ ક્યારેક સ્ત્રીઓની ભૂમિકાને કુટુંબના પરંપરાગત માળખામાં જ જોતા હતા. આ બધી ટીકાઓ આપણને મિલના વિચારોની જટિલતા સમજવામાં મદદ કરે છે. એ કોઈ એક સીધી લીટી નહોતી.
મિલના જીવન સાથે જોડાયેલી કોઈ ઓછી જાણીતી પણ રસપડે એવી વાત ખરી?
હા, ઘણી છે. એક તો એ કે એમને વનસ્પતિ શાસ્ત્રનો બહુ શોખ હતો, પ્રકૃતિ પ્રેમી હતા. એમના જીવનના છેલ્લા વર્ષો એમણે ફ્રાન્સના દક્ષિણમાં આવેલા એવિંગનોન શહેરમાં ગાળ્યા, અને ત્યાં ગામડામાં છોડવાઓ ભેગા કરવા ગયેલા ત્યારે જ એમનો અવસાન થયો. બીજું, એ માનતા હતા કે આપણી આસપાસના પર્યાવરણને સુંદર બનાવવું એ પણ નાગરિકની ફરજ છે, એટલે એમણે પોતાના ઘરની આસપાસ ઘણા વૃક્ષો અને ફૂલ છોડવાવ્યા હતા.
વાહ, સ્વતંત્રતાના આટલા મોટા હિમાયતી અને પર્યાવરણ પ્રત્યે આટલી સંવેદનશીલતા, આ ખરેખર જાણવા જેવું છે.
મેલ ખરેખર એક બહુમુખી પ્રતિભા હતા. તર્કશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજકીય વિચારક, સમાજ સુધારક, અને આ બધાની સાથે સાથે ઊંડી લાગણીઓ અને અંગત સંઘર્ષોમાંથી પસાર થયેલા એક સામાન્ય માણસ પણ.
તો આટલી બધી ચર્ચા પછી જો મિલ પાસેથી આજની પેઢીએ કંઈ શીખવાનું હોય તો એ શું હોઈ શકે? એમનો મુખ્ય સંદેશ શું ગણી શકાય?
મને લાગે છે મુખ્ય સંદેશ છે સતત વિચારતા રહેવું, પ્રશ્નો પૂછતા રહેવું, અને ખુલ્લા મનથી અલગ અલગ મંતવ્યોને સાંભળવા અને સમજવાનો પ્રયાસ કરવો. જુઓ, મિલે પોતાના પિતાના અને બેન્થમના વિચારોને જેમ છે તેમ સ્વીકારી ન લીધા, એમાં સુધારો કર્યો, સ્વતંત્રતાની વાત કરી, પણ એની મર્યાદાઓ વિશે પણ વિચાર્યું, સ્ત્રીઓની સમાનતાની વાત કરી જે એમના સમયમાં કોઈ વિચારતું પણ નહોતું, એમની જે પદ્ધતિ હતી તર્કનો ઉપયોગ કરવો પુરાવા જોવા અને જે તમારી સાથે સહમત નથી એમના વિચારોને પણ ધ્યાનથી સાંભળવા અને સમજવા એ આજે પણ એટલી જ મહત્વની છે.
અને કદાચ સૌથી અગત્યનું એ કે વ્યક્તિની પોતાની આઝાદી અને આખા સમાજના ભલા વચ્ચે સતત એક સંતુલન શોધવાનો પ્રયાસ કરતા રહેવું. આનો કોઈ સહેલો જવાબ નથી, પણ મિલ આપણને એ દિશામાં વિચારવા માટેનું એક મજબૂત, શું કહેવાય, માળખું પૂરું પાડે છે.
બિલકુલ.
ખાસ કરીને આજના સમયમાં જ્યારે બધે ધ્રુવીકરણ દેખાય છે, લોકો એકબીજાને સાંભળવા તૈયાર નથી, ત્યારે મિલે જે બૌદ્ધિક નમ્રતા અને ખુલ્લી ચર્ચા પર ભાર મૂક્યો એ કદાચ સૌથી વધુ જરૂરી છે.
સાચી વાત. અંતે શ્રોતાઓ કદાચ એ વિચારી શકે કે શું આપણો સમાજ આજે વ્યક્તિગત સ્વતંત્રતા અને સામૂહિક હિત વચ્ચે યોગ્ય તાલમેલ જાળવી રહ્યો છે? શું આપણે મિલે કહ્યું એમ અલગ મંતવ્યોને સાંભળવા અને તેના પર ગંભીરતાથી વિચાર કરવા તૈયાર છીએ?
અજ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.